बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। विदुर जी महाराज कहे छे, हे राजा, यस्मे देवा प्रयच्छन्ति पुरुषाय पराभवं बुद्धिं तस्या अपकर्षन्ति सो वाचिनानि पश्यति। देवताओ जनो पराभव करवानी इच्छा करे छे, हे राजा, एनी बुद्धिनो नाश करे छे। पोतानी करेली भूल એને સમજાતી નથી, ભૂલનો પસ્તાવો એને થતો નથી। એ જે કંઈ કરે એને વિપરીત જ સૂજે। આપણામાં એક કહેવત પડી છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। અહીંયા એ જ વાત કરે છે, હે મહારાજ, તમે નહીં સમજો તો મને તમારો વિનાશ બહુ નજીક લાગે છે। આજ દિવસ સુધી તમે સમજ્યા જ નથી। દેવતાઓ એની બુદ્ધિને હરી લે, એની બુદ્ધિનો પરાભવ કરે છે। મહારાજ, કલુષિત થયેલી બુદ્ધિ ન્યાય અને અન્યાય જોતી નથી। આપણે બધાએ સમજવા જેવી આ વાત છે। જેની બુદ્ધિ કલુષિત થઈ ગઈ છે, ભ્રષ્ટ થઈ ગઈ છે, પાપ કરનારાને વારંવાર એનું જો પાપ કરવાનું મન થાય તો સમજી લેવાનું મારી બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ છે। હે મહારાજ, જેની બુદ્ધિમાં ન્યાય અને અન્યાય સ્પષ્ટ નથી થતા એનો વિનાશ બહુ નજીક હોય છે। સત્તાધીશોને આ ખાસ વાત સમજવા જેવી છે। ગુણતન સ્વામી કહેતા, એક માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરે એટલું જ પાપ રાજા હોય ને એ એક દિવસમાં કરે। સમજાણું તમને? સામાન્ય માણસ જન્મથી માંડીને મરતા સુધી જેટલું પાપ કરે એટલું જ પાપ રાજા માત્ર એક દિવસમાં કરે, જો હરખું ન્યાય ન કરે તો। તમારી પર્સનલ લાઈફ ગમે એવી હોય એનાથી સમાજને જાજો ફરક નથી પડતો, પણ તમે કોઈ હોદ્દા ઉપર છો ત્યારે તમે જે વર્તન ખોટું કરો છો એનો પ્રભાવ આખા સમાજ ઉપર, આખા પરિવાર ઉપર પડતો હોય છે। અને એવા વ્યક્તિને પરમાત્મા કે દેવતાઓ ક્યારેય માફ નથી કરતા। તમારી પાછળ હજારો લોકો ચાલે છે, કાંડે બાંધેલી ઘડિયાળ હોય ને, કાંડે બાંધેલી ઘડિયાળ એ કદાચ ખોટો ટાઈમ બતાવે તો તમે એક જ વ્યક્તિ અટવાઓ, પણ ટાવર જ્યારે ખોટો ટાઈમ બતાવવા માંડે ને ત્યારે હજારો લોકો અટવાય। સમજણ કે નહીં સમજાતું? હા, ટાવર જ્યારે ખોટો ટાઈમ બતાવવા માંડે ત્યારે ટાવરને જોઈને હાલનારા કેટલાય લોકો અટવાય। મેન વ્યક્તિની બુદ્ધિ જ્યારે કલુષિત થાય, હે રાજા, હે ભરત શ્રેષ્ઠ, તમારા પુત્રોની બુદ્ધિ વિપરીત થઈ છે, તો કેટલું જોર! તે પુત્રાણામ ભરતર્ષભ પરિતા બુદ્ધિ સા ઇયમ, તમારા પુત્રોની બુદ્ધિ વિપરીત છે, કલુષિત છે। તમે કોઈ ખોટા કામ નથી કર્યા, પણ તમે ખોટા કામમાં ભેગા છો। આપણે કોઈ કબૂતરનું ગળું આમ મળ્યું ન હોય આપણા હાથે, પણ કોઈક મળતો હોય ને ત્યારે આપણે ત્યાં ઊભા હોઈએ ને, તો એના ભાગીદાર આપણે થઈ. ભીષ્મ દાદાએ દ્રૌપદીના શિર કે સાડી નહોતી ખેંચી, પણ બેઠા હતા ને, તો પાપ તો એને લાગ્યું ને. ભીષ્મ દાદા કે મુક્ત નથી થઈ ગયા ને આ કર્મોમાંથી. હે મહારાજ, તમે તમારા પુત્રોની વિપરીત બુદ્ધિને જાણો છો. પાંડવોનો વિરોધ કરે છે, પાંડવોની સાથે અન્યાય કરે છે, પાંડવોની સાથે કુકર્મ કરે છે, પાંડવોનો દ્વેષ અને ઈર્ષા કરે છે. હે મહારાજ, તમને આ ખ્યાલ નથી? અહીંયા બહુ ગજબની વાત કરે છે. મહારાજ, તમે આંખથી આંધળા છો પણ કાનથી બેરા થોડા છો. તમે કદાચ આંખથી જોઈ નથી શકતા પણ સાંભળી તો શકો છો. શું અંતરની આંખ ફૂટી ગઈ છે? અને તમને એવો ડર છે કે કદાચ હું આ મારી સત્તા યુધિષ્ઠિર મહારાજને સોંપી દઈશ તો મારા 100 છોકરાનું શું થાય, એવી બીક છે તમને? મહારાજ, હું તમને વિશ્વાસપૂર્વક કહું છું, ધર્મરાજ યુધિષ્ઠિર ન્યાય, નીતિ અને દયાળુ છે. કદાચ તમે એને સોંપી દેશો તો તમારા 100 છોકરાને એ પોતાના 4 ભાઈ કરતાં વિશેષ રાખશે. તમારું સન્માન જે છે અત્યારે એના કરતાં વધી જાય. યુધિષ્ઠિર દયાળુ, કોમળ અને તમારા વિશે વડીલ બુદ્ધિ રાખનારા છે, તમને વંદન કરે છે. તમારી આજ્ઞાનું પાલન, જેટલી આજ્ઞાનું પાલન દુર્યોધન નથી કરતો ને એના કરતાં વધારે યુધિષ્ઠિર તમારી આજ્ઞાનું પાલન કરે છે. એ મહારાજ, તમને જો સમજાય તો હવે સમજવાનો સમય આવી ચૂક્યો છે. મને તો સામે દેખાય જ બધું. વિદુરજી મહારાજ સતત ધૃતરાષ્ટ્રના ચહેરાને વાંચે છે, આંખ તો નથી એને, નકર આંખથી ખબર પડી જાય કે આ કેવો છે. આંખ તો છે ને એ માણસને, એટલે એનો ચહેરો જોવે છે. અધ્યાય પૂરો થાય ને એટલે તરત તપાસે છે તબિયત સુધરી કે ન સુધરી. આ હું જે દવા આપું છું હાવ ફોગટ તો નથી જતી ને? આ મોંઘા ભાવના નકરા ઇન્જેક્શન આપ્યા કરું છું, હા આમાં કાંઈ સુધારો થાય છે કે નથી થતો? જોવે છે ધૃતરાષ્ટ્ર, શું અભિપ્રાય આપે છે એ સાંભળે છે. અધ્યાય પૂરો થયો, આ બધી વાત કરી, ધૃતરાષ્ટ્ર પાછા બોલ્યા, બૃહી ભૂયો મહાબુદ્ધે ધર્માર્થ સહિતમ વચઃ. હે મહાન બુદ્ધિશાળી વિદુર, ભૂયઃ, તમે ફરીને મને કંઈક સારી વાત કરો. વિદુરે માથું પીટ્યું, આ આટલી બધી વાત કરી આમાં એક હારી ન લાગી તને? એક કઈ ન હારી લાગી? કેટલીક વાતો મારે કરવી. એ મહારાજ, તમારા વચનો બહુ અર્થવાળા છે. ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહે છે કે હે વિદુર, તારા વચનો બહુ અર્થવાળા છે. તો આ સંબંધમાં અદ્ભુત વિચિત્ર ભાષણ કરવામાં ચતુર છો. મારું અને મારા પુત્રોનું જેમ સારું થાય એ વાત કર, અહીંયા પાંડવોની બાદબાકી કરી નાખે છે આ માણસ. જ્યારે માણસ એકદમ પોતાના સ્વાર્થમય નાના વર્તુળમાં કેન્દ્રિત થાય છે ને ત્યારે માણસનું પતન થયા વગર રહેતું જ નથી. એમાંય મોભી માણસ, આપણે નક્કી કર્યું છે કે આટલા જ મારા છે, એમાંય પક્ષપાત થતો હોય છે. સમજો કે 2 ભાઈઓ ભેગા હોય, 3 ભાઈઓ ભેગા હોય, અને એ વખતે જેવો ભાવ વડીલને પોતાના પુત્રમાં હોય એવો ને એવો ભાવ એના ભાઈના દીકરામાં હોય તો કોઈ દાડો વાંધો ન આવે. શરૂઆત હૃદયમાંથી થાય અને કાર્ય વર્તનમાં થતું હોય છે. ઓલી વાત તમે સાંભળી છે, બે ભાઈ એટલા એક હતા, એટલો પ્રેમ ગજબનો. હવે બંનેને છોકરા નાના નાના થયા, ખેતરથી આવતા હતા મોટા ભાઈ, બે હાથમાં એક એક હાઠો શેરડીનો સરસ મજાનો લાવેલા, આ બાજુ ઘર, સામેથી રસ્તેથી ચાલ્યા આવે, બે ભાઈના છોકરા ઓસરીમાં રમતા હતા, જોઈ ગયા, જોઈ ગયા ને એટલે દોટ કાઢી શેરડી લેવા માટે. એકે એમ કીધું કાકા, એકે એમ કીધું પપ્પા. હવે જે બાજુ પોતાનો છોકરો દોડ્યો આવતો હતો એ બાજુ શેરડીનો રાડું હતું હાંટો, પણ એ થોડોક મોળો હતો, એટલો બધો સારો નહોતો વ્યવસ્થિત. એટલે તરત મગજ શરૂ થઈ ગયું, શું કરું, બે મારા જ છોકરા છે, ભાઈનો છોકરો છો એનો જ કહેવાય ને, શું કરું. પણ તોય નજીક જ્યારે આવ્યા ને એટલે તરત બે છોકરાને આપવા માટે જે હાથ આમ કરવા જોઈએ, લો લઈ લો, એના બદલે આમ થઈ ગયું. આમ જ્યારે હાથ કર્યા ને આ દ્રશ્ય એનો મોટો ભાઈ ઊભો ઊભો જોયા કરતો, જોતો હતો કે આ મારો નાનો ભાઈ છે પણ હાથમાં આટી પડી, હાંજ પડી, આખો પરિવાર ભેગો બેહીને ખાતો હતો, હાંજે એકલા બે ભાઈ બેઠા વાતો રોજ કરે ને, ત્યારે મોટા ભાઈ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ હવે આપણે જુદું થઈ જવું છે, રસોડા જુદા કરી નાખીએ, વ્યવહાર જુદો કરી નાખીએ. અરે કેમ ના નાનો, કે કેમ એવું કરવું, તો કે બસ એવું હવે. તો કે ના પણ ભાઈ વાંધો શું છે, તો કે વાંધો કાંઈ નથી ભાઈ, હજી તો હાથમાં જ આંટી પડી છે, આ આંટી જ્યારે હૃદયમાં પડશે ને ત્યારે બોલવાના વ્યવહાર નહીં રહે, એટલા માટે હાથમાં પડી છે ને એ પહેલાં આપણે કામ પતાવી દઈએ. એટલે અહીંયા ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે મારું અને મારા છોકરાઓનું હિત થાય એવી વાત કરો. હસ્તિનાપુરના ભાગલા પેડા તો ધૃતરાષ્ટ્રે પાંડવોને આપ્યું શું જંગલ સિવાય, આટી જ પડી તો સ્વીકારી લીધું, સ્વીકારી લીધું. હો દેકારો કરીને બહુ સરસ મજાની વાત વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, સર્વ તીર્થેષુ વાસ્નાનમ સર્વ ભૂતેષુ ચાર્જવ ઉભે ત્વેતે સમે સ્યાત અમાર્જવમ વા વિશિષ્યતે. જે વિષય ઉપર વિદુરજી વાત કરે ને એ ઊંડાણપૂર્વક લઈ જાય છે. અહીંયા શરૂઆત એને એમ કરી કે હે મહારાજ, હવે તમારી બુદ્ધિ કલુષિત થઈ છે, ન્યાય અને અન્યાય તમારી બુદ્ધિમાં સ્પષ્ટ થતા નથી, તમને એમ હોય કે હું પુણ્ય કરું, દાન કરું, યજ્ઞ કરું, તીર્થ કરું, એને કરીને તમારું સારું નહીં થાય, અન્યાય બંધ કરો. બહુ ગજબની વાત કરે છે, સર્વ તીર્થેષુ વાસ્નાન, આ પવિત્ર ધરતીની ઉપર હે મહારાજ જેટલા તીર્થો છે ને એ તમામ તીર્થોમાં જઈને એનું સેવન કરો અને સ્નાન કરો ને, એનું જેટલું પુણ્ય છે એના કરતાં અનંત ઘણું પુણ્ય ન્યાય અને અન્યાયને જોઈ અને સમત્વ બુદ્ધિ રાખી તમારા પુત્રો અને પાંડુના પુત્રોને સ્વભાવ, એનું ધર્મ, એનું વર્તન, એની બુદ્ધિ જોઈને તમારે નિર્ણય કરવાનો છે, અને જો આ નિર્ણય તમે સમત્વ રીતે કરી શકશો તો ઓલા તીર્થોના સ્નાન કરતાં પણ અનંત ગણું પુણ્ય મળશે. મહારાજ, તીર્થોના સ્નાનથી સ્વભાવ સુધરી નથી જતા, સુધરી જાય. ગુણાતન સ્વામી તો બહુ ગજબની વાત કરી કે અખંડ મૂર્તિની સામે બેસી રહે, અખંડ, અને અખંડ મૂર્તિ સંભાળે તો એ સ્વભાવ સુધરતા નથી. એ તો કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેસીને કથા સાંભળે, કથા વાંચે તો સ્વભાવ સુધરે. એક ગામમાં એક ગુરુનું આખું મંડળ ચાલતું હતું. સરસ મજાનો સમય, બધાએ નક્કી કર્યું હાલો ને આપણે તીર્થોએ જઈ સ્નાન કરી આવીએ, બધે ગંગા, ગોદાવરી, યમુના, તાપી, માનસરોવર, લાળ સરોવર ને બધા સરોવરમાં સ્નાન કરી આવીએ. મંડળે નક્કી કર્યું હાલો જઈ, પૈસાની વ્યવસ્થા તો કે તો થઈ જાય, આપણે કરશું, કોક દાન કરશે થોડું ઘણું. નક્કી કર્યું તીર્થે જવાનું, તો કે આપણે તીર્થે જઈશ, ગુરુને હારે લઈ જઈએ, આપણા ગુરુને ન લઈ જાય એવું થોડું હાલે, હાલો ગુરુને લઈ જઈએ. એટલે આવ્યા બધા આશ્રમમાં ગુરુ પાસે, ગુરુને વાત કરી, ગુરુ 68 તીર્થે જાઉં છું. ગુરુ રાજી થઈ ગયા, બહુ સારું, પણ ગુરુ તમે ભેગા હાલો, એ વખતે તો ચાલતા જવાનો સમય છે, તમે ભેગા હાલો. એટલે ગુરુ કહે કે ભાઈ મને રહેવા દો, મારી તબિયત બરાબર નથી, વૃદ્ધાવસ્થા આવી કે નહીં, ગુરુ તમારે આવવું પડશે, તમારા વિના મજા ન આવે. ગુરુ કે એક કામ કરો, તમે જાઓ. ગુરુને કોઈ ભગત નવી નવી તુંબડી આપી ગયેલો, તુંબડું આવે ને, તુંબડું આપીને કીધું લ્યો આ તુંબડું લઈ જાઓ, અને જ્યાં જ્યાં જાઓ ને ત્યાં તુંબડા નવરાવજો, આ હું છું એમ માનજો, જાઓ. રાજી રાજી થઈ ગયો સંઘ આખો, એવો રાજી થઈ ગયો. ગુરુએ કીધું 68 તીર્થ તો છે ને ભગવાનને સાધુના ચરણમાં છે, પણ તમે જાઓ પવિત્ર થઈ આવો. ગયા બધા, ગંગા, ગોદાવરી, તાપી, જમુના, જ્યાં જાય ને ભાઈ ગુરુને યાદ કરીને બધા ડૂબકી મારે, અને પછી ઓલી તુંબડી હોય ને એને ડૂબકી મરાવે, હે ગુરુ તમને ડૂબકી મરાય નાવ. એમને એમ કરતા કરતા કોઈ ભગત બાકી રહ્યો, દોડતો દોડતા એ મારે ગુરુ નવરાવાના રહી ગયા. આમ કરીને કોબો ભાઈ પાડી લાગે, હે ગુરુ ગંગા નાવ, યમુના નાવ. બહુ દાડા પછી, બહુ મહિનાઓ પછી સંઘ આખો પાછો આવ્યો ને સીધો આશ્રમમાં જ આવ્યો. રાજી હતા બધા, ગુરુને નવરાવીને લાવ્યા હતા ને બધે, પોતે તો ના હતા પણ ગુરુને વધારે નવરાવ્યા. મૂકી તુંબડી ગુરુના ચરણમાં, લ્યો ગુરુ હા બધે નવરાવી જો એમ, હા એક તીર્થ બાકી નથી, અને બહુ નવરાવી. હું વાત કરું તો કે આ એક ચેલાને કે જાતો જરા છપ્પું લેતો હોય તો છરી, છરી લાવ્યા, છરી લાવીને તુંબડીને સુધારી, અંદરથી જે માવો હતો એ કાઢ્યો, માવો કાઢીને જેટલા ભક્તો હતા ને બધાને જરાક જરાક વેચી દીધો, અને પછી કીધું લ્યો આ પવિત્ર થઈ છે, પ્રસાદ ખાઈ જાઓ. અને જ્યાં ખાધો ને ત્યાં તો કડવો ઝેર જેવો, થૂ 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 કરીને બધા થૂકી નાખી ઊભા થઈ ગયા. બધા ગુરુ એ તો બહુ કડવા, હા કડવો, બહુ કડવો પ્રસાદ, કે આ બહુ કડવો, કડવી ઝેર જેવી કડવી તુંબડી હતી. ગુરુ કે તમે આ તુંબડી જેમ નાઈ નાવ્યા કે કઈ સુધારો થયો? સબ તીર્થ કરી આવી તુંબડિયા, સબ તીર્થ કરી આવી. આ તુંબડી છે, આ ખોપરું ન સુધરે ને, આ સ્વભાવ ન સુધરે ને તો તીર્થો બધા નકામા જાય. સુધારવાનું આ ખોપરું છે ભાઈ. અરે કાલ પ્રમદાડે બે ત્રણ હરિભગત આવે ને એટલે મારે અમારે વાત થઈ. મેં કીધું તમારા ઘરની અંદર તમારા ઘરવાળાને જો અન્યાય થતો હોય અને તમે જોતા હો તો તમારે તમારી માને કહેવાની ફરજ છે કે મમ્મી પ્લીઝ હવે મારી ઘરવાળીને બહુ હેરાન ન કરો, અને નહીં કહો તો પાપના ભાગીદાર, એના નિહાકાના ભાગીદાર, એના હૃદયમાંથી નીકળતો જે ઉકળાટ, એના ભાગીદાર માત્ર તમે થશો. તમે વડીલ છો, તમારું ચાલે એમ છે. ક્યાં ક્યાં મારા છોકરાની વહુને અન્યાય થાય છે, હખિત રહેવા નથી દેતી મારી વહુ. એ તમને બધાને ખબર જ હોય ને, કંઈ કાન કે આંખ ન હોય એવું તો નથી ને, બુદ્ધિ ભગવાને આપી છે. કેવું જોઈએ? ધૃતરાષ્ટ્રને મોટું પાપ જ લાગ્યું છે, પાંડવોને અન્યાય જ થતો રહ્યો, આ માણસ બોલ્યો જ નહીં. વિદુરજી મહારાજ કહે છે, વિદુરજી કહે છે કે હે મહારાજ, તમામ સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ રાખી એ બંને સમાન છે. આગળ વાત કરી એને, વિદુરજી આટલું બોલી ગયા પછી એમ થયું કે ના, સમાન નથી. આગળ એમ કહે છે, હે મહારાજ, તમે કૌરવોને પાંડવોને સમદ્રષ્ટિથી જોશો ને તો તમામ તીર્થોમાં સ્નાન કરવાનું જે પુણ્ય થાય એના કરતાં કરોડ ગણું પુણ્ય આનું વધી જાય. તમે કંઈક વિચારો, તમે કંઈક વિચારીને કંઈક સુધરો, અને જો નહીં સુધરો તો હે મહારાજ, દેવતાઓ કાંઈ તમને લાકડી લઈને મારવા નથી આવતા. અન્યાયની માટે અને લાલચની માટે જો તમે જેટલું ખોટું બોલશો ને એટલું મહાપાપ લાગશે. સાંભળો રાજા, એક સામાન્ય પશુની માટે ખોટું બોલવું ને એ પોતાના પાંચ પૂર્વજોને નરકમાં નાખે છે. બરાબર ધ્યાન દઈને સાંભળ્યું, એક સામાન્ય પશુની માટે ખોટું બોલવું એ પોતાના પાંચ પૂર્વજો એટલે આપણી પાંચ પેઢીને નરકમાં નાખે છે. ગાયની માટે ખોટું બોલવું એ 10 પૂર્વજોને નરકમાં નાખે છે. હે મહારાજ, ઘોડાની માટે ખોટું બોલવું એ પોતાના 100 પૂર્વજોને નરકમાં નાખે છે. અને કોઈ પુરુષની માટે ખોટું બોલવું, સમજો પોતાનો દીકરો છે એની માટે ખોટું બોલવું તો એના 1000 કેટલા 1000 પૂર્વજોને નરકમાં નાખે છે. આ વાત પ્રહલાદજીના જીવનમાં બની હતી, એ વાત વિદુરજી અહીંયા કહે છે. પ્રહલાદજીનો પુત્ર વિરોચન અને એક સુધન્વા નામનો બ્રાહ્મણનો પુત્ર, બંનેને એક સ્ત્રીમાં પ્રેમ થયો, એક જ, બંને એને ચાહતા હતા, અતિશય પ્રેમ થયો. એટલે સુધન્વાએ કીધું કે હું બ્રાહ્મણ સુરશીકુમાર છું. પેલી છોકરીને કે તારે તો હું જ ઉત્તમ છું, તારે મારી સાથે લગ્ન કરવા પડે. પ્રહલાદ કે ના, પ્રહલાદનો દીકરો વિરોચન કે નહીં, બ્રાહ્મણ કરતાં ક્ષત્રિય ઉત્તમ છે, અને હું તો રાજા છું, રાજાનો પુત્ર છું, તારે મારી સાથે લગ્ન કરવા પડે. પેલી કન્યાને પણ બંનેમાં પ્રેમ, એ અટવાણી, મારે શું કરવું, પ્રહલાદના પુત્ર સાથે લગ્ન કરવા કે પછી આ ઋષિકુમાર સાથે કરવા? એટલે આ બંનેમાં ધડ થઈ, સુધન્વાનામાં અને વિરોચનમાં. બોલો કે હું શ્રેષ્ઠ છું, બોલો કે હું શ્રેષ્ઠ, બંને પ્રાણની બાજી લગાવી. એણે એમ કીધું કે આનો ન્યાય કોણ કરે? એટલે સુધન્વાએ કીધું કે રાજા જ કરે ને, અત્યારે રાજા પ્રહલાદજી છે, ચાલો એની પાસે. સુધન્વાને એટલે વિરોચને એમ કહ્યું, મારો બાપ રાજા એટલે ન્યાય તો મારી તરફ જ આપવાનું, ચાલો આવ્યા રાજદરબાર. એણે એમ કીધું કે જો હું હારી જાઉં તો હું મારા પ્રાણનું બલિદાન આપી દઉં. સુધન્વાએ એમ કીધું કે જો હું હારી જાઉં, હું ખોટો પડું તો હું મારા પ્રાણનું બલિદાન આપી દઉં. બંને જણા આવે છે પ્રહલાદજીની પાસે. પ્રહલાદજી તો ધર્મવાન રાજા હતા. બંને આખી વાત સમજાવી કે મહારાજ, અમારા બેમાં આવી ચર્ચા થઈ છે, અમે બંને ક્યારેય સાથે હોતા નથી, અમે કંઈ મિત્રો નથી, પણ એક વ્યક્તિને અમે બંને જણા ચાહીએ છીએ. હવે એ જ છોકરી એમ કહે છે કે જે શ્રેષ્ઠ હોય એને હું પરણું, તો તમે અમને બતાવો કે હું શ્રેષ્ઠ છું કે આ તમારો પુત્ર વિરોચન શ્રેષ્ઠ છે. અને હે મહારાજ, જો તમે અસત્ય બોલશો તો તમને આટલું પાપ લાગશે. આ સુધન્વા પ્રહલાદને કહે છે ને આની આ વાત વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે. એકનો એક દીકરો, સમજો આ કેસ એક દિવસમાં નથી પત્યો, કેટલાય દિવસ થયા છે. પ્રહલાદના પત્નીએ પ્રહલાદજીની ઉપર ભયંકર દબાણ કર્યું છે, પણ ન્યાયવાળા હતા ને એટલે એ એમ કહે છે કે જો તમે છોકરાની માટે ખોટું બોલશો, એક પુરુષની માટે, અત્યારે આ તમારો દીકરો નથી, અમે બંને ફરિયાદી છીએ. આ રાજાની માટે તો ફરિયાદી જ કહેવાય ને ભાઈ, અને કોણ દીકરો અને કોણ, એને બધી જનતા. પ્રહલાદજીએ ન્યાય આપ્યો છે કે હે વિરોચન, તું આ બ્રાહ્મણ, તું સુધન્વા કરતા નીચ છો, હું એના બાપ કરતા નીચ છું, અને તારી માં એની માં કરતા નીચ છે. સુધન્વા તારા કરતા શ્રેષ્ઠ છે, સુધન્વાનો બાપ મારા કરતા શ્રેષ્ઠ છે, અને સુધન્વાની માં તારી માં કરતા શ્રેષ્ઠ છે, એટલે તું એના કરતા શ્રેષ્ઠ નથી. આપણે તો બ્રાહ્મણના ભક્ત છીએ, બ્રાહ્મણ આપણા ચરણમાં ન બેહે. વિરોચન, આપણે બ્રાહ્મણના ચરણમાં બેસવાનું હોય છે, તું વંદન કરે એને. એટલે એની મિનિટે પહેલાના પ્રાણ તો ઓલ્યાના થઈ ગયા. એટલે અહીંયા એમ કહે છે કે હે મારા, એકના એક પુત્રની માટે પણ પ્રહલાદ ખોટું ન બોલ્યા તો સુધન્વાએ એનો જે દીકરો પોતાનો પ્રાણ થઈ ગયો હતો એને એને દાનમાં આપી દીધો કે હે મહારાજ, તમે સત્યવાદી છો એટલે હું તમારા પુત્રના પ્રાણ લેતો નથી. ધર્મરાજ યુધિષ્ઠિર ન્યાયવાળા છે. તમે તમારા છોકરાઓની માટે કેટલી વખત ખોટું બોલ્યા છો અને હજી બોલો છો. હે મહારાજ, પુરુષની માટે ખોટું બોલનારો 100 જણાને નરકમાં નાખે છે, અને સોનાની માટે ખોટું બોલનારો હોય ને, સુવર્ણની માટે, એ પોતાના આખા વંશને નરકમાં નાખનારો થાય છે. માટે ખોટું ન બોલવું. હે રાજા, ન દેવા દંડમાનાદય રક્ષંતિ પશુપાલવત યમ તુ રક્ષિતુમ ઇચ્છંતિ બુદ્ધ્યા સંવિભજંતિ તમ. દેવતાઓ કાંઈ કોઈને લાકડી લઈને મારવા નથી આવતા. બહુ સરસ વાત કરી, દેવતાઓ કોઈને લાકડી લઈને મારવા નથી આવતા મહારાજ, પણ દેવતાઓ જેનું રક્ષણ કરવાની ઈચ્છા કરે છે એની બુદ્ધિ સુધારે છે. મારી તમને વિનંતી છે કે હે મહારાજ, તમારી બુદ્ધિ જો સુધરે તો તમારું રક્ષણ થાય, અને જો નહીં સુધરે તો તમારું ચોક્કસ પતન થવાનું છે. પુરુષ જેમ જેમ શુભ કર્મ કરતો જાય છે અથવા શુભ વિચારતો જાય છે એમ સારા કામ થાય છે. જો પહેલાં છે ને ડાયરેક્ટ કાર્ય નથી થઈ જતું, પહેલાં તો આપણા મનમાં વિચાર પ્રગટે છે, એ વિચાર ઘોળાય છે, એ ઘોળાણા પછી કામ થતું હોય છે. હે મહારાજ, તમે સારા વિચાર, યથા યથા હિ પુરુષ કલ્યાણે કુરુતે મનઃ, જેમ કલ્યાણમાં મન પોતાનું લગાવે છે પછી કર્મ થાય છે. ડાયરેક્ટ કોઈ કામ કરી નાખે, એટલે અક્ષરાંશની વાતોમાં એક બહુ સરસ મજાની વાત છે, અહીંયા લાગુ પડે છે ને, એટલે તથા તથાસ્ય સર્વાર્થા સિદ્ધિ અંતે નાત્ર સંશય. હે મહારાજ, જેમ સારા વિચારો કરીએ ને એમ કામ થતું હોય. ભલા એક કહેવાય છે કે કોઈ શેઠ રોજ પોતાના ઓટલે બેસીને દાંતણ કરે સવારના પોરમાં. હવે શેઠ કોઈ દાડો છેતરાય તો નહીં. એમાં એક પટેલની ભેંસ રોજ સવારમાં પાણી પીવા જાય, પણ એના શિંગડા એટલા મસ્ત આમ ગોળ ગોળ ને, ઓટલે આવીને રોજ માળી ઉભી રહે. એટલે શેઠને વિચાર આવે કે આ આ શિંગડામાં પગ મૂક્યો હોય તો કેમ થાય. રોજ એકલો એક વિચાર, આ શિંગડામાં પગ નાખ્યો હોય તો કેમ થાય. 6 મહિના થઈ ગયા, શેઠને એમ તો આરો એક વખત અખતરો કરવા જેવો તો કરો, કેટલા મસ્ત ગોળ મટોળ શિંગડા છે. છ મહિના પછી એક દાડો બરોબર ભેંસ આવીને આમ માથું કર્યું, શેઠને લાગ ફાવી ગયો, જે હબ દઈને હબ શિંગડામાં પગ નાખ્યો, પછી ભેંસ કઈ ભડકી આવી ના રે. શેઠના ટાટિયા પટિયા ભાંગી ગયા, લોહી લુહાણ થઈ ગયા. માંડ માંડ લોકોએ શેઠને એમાંથી જોડાવ્યા, શેઠ પીડા ખાટલે. લોકો આવ્યા ખબર કાઢવા, શેઠ શું થયું? તે કે જાવે દો ને. અને ખરેખર આપણે કોઈની ખબર કાઢવા જઈએ ને ત્યારે મૌન રાખવાનું હોય, પણ ત્યાં જ આપણે ભાષણ શરૂ કરીએ. અને ઘણાને તો ખબર કાઢતા ન આવડે. આ વાગ્યું છે ને તો પાકવાનું હવે. અમારા બાજુવાળાને પાક્યું હતું ને પાંચ દાડામાં, તો ડૉક્ટરે નાદ પાડી દીધી, હવે પગ કપાવવો જ પડશે. હા, ઘણાને તો ખબર કાઢતા ન આવડે. શેઠને લોકો સલાહ આપવા માંડ્યા, શેઠ તમે આ કામ કર્યું તો વિચાર્યું નહોતું? તો શેઠ કે હું વિચાર્યા વગર કર્યું હશે? છ મહિના વિચાર કર્યો પછી અમલ કર્યો. હા, એમને થોડો અમલ કર્યો. અહીંયા વિદુરજી કહે છે કે હે મહારાજ, પહેલાં તમારા હૃદયની અંદર જે વિચારો આવે છે એ પછી કાર્યાન્વિત થાય છે, માટે તમે સારા વિચાર કરો, શુભ વિચાર કરો. અને જો શુભ વિચાર નહીં કરો તો તમારા અંતરમાંથી અજ્ઞાન ક્યારેય હટશે નહીં, અને અજ્ઞાન નહીં હટે તો તમે ન્યાય ક્યારેય નહીં કરી શકો. તમારી માટે પાંડવો અને કૌરવો બંને પ્રજા છે, તમારે ન્યાય કરવાનો છે. આજે તમારી બુદ્ધિ માત્ર અન્યાય કરી રહી છે. વિદુરજીને એમ થયું, આટલું બધું સંભળાવું છું તો ખરો, પણ આ માણસ માત્ર કાનના સ્વાદથી સાંભળે છે, આ હૃદયમાં કાંઈ ઉતારતો નથી. પણ મારી ફરજ છે, આને કામ નહીં લાગે તો ભવિષ્યમાં કોકને તો લાગશે. આને કામ નહીં લાગે તો ભવિષ્યમાં આપણને લાગ્યું, ન કીધું હોત તો લાગે. હે, બ્રહ્માંડ સ્વામી બહુ સરસ લખ્યું આને ઉપર, બ્રહ્માનંદ કહે જાતિ ઉર રહ્યો તિમિર ભરપૂર, હોત પ્રકાશન તાહી કે ઉગત કોટી સુર. બ્રહ્માંડ સ્વામી આ વિદુરજીને જે આ વાત છે ને એને પોતે છંદમાં લખે છે કે એક કરોડ સૂર્ય ઉદય થાય તે છતાં જેના હૃદયની અંદર અજ્ઞાન રૂપી અંધારું અને અન્યાય રૂપી અંધારું હોય એને કરોડ સૂરજ પણ પ્રકાશિત કરી શકતા. વિદુરની એક એક વાત સૂરજ જેવી છે, પણ ધૃતરાષ્ટ્રના હૃદયમાં પ્રકાશ નો જ થયો એટલે નો જ થયો. હે મહારાજ, આવી કપટ બુદ્ધિ રાખશો તો તમારો ઉદ્ધાર નહીં થાય. હા, ગજબની વાત કરી. નયનમ છંદામ શિવૃજિના તારયંતી માયાવી વિનમ માયા વર્તમાનમ નીડમ શુકુંતા ઇવ જાત પક્ષા છંદાસ્થેયમ પ્રજહત્યંત કાલે. કપટથી કર્મ કરનારા કપટી મનુષ્યોને વેદ પણ તારી નથી શકતા. દેવતાઓ એને છોડી દે છે. કેવી રીતે? જેમ પક્ષીના બચ્ચાને પાંખો આવી જાય અને માળાનો ત્યાગ કરે, એવી જ રીતે કપટી મનુષ્યને, કપટવાળી બુદ્ધિવાળા માણસને વેદ અને દેવતાઓ બધાય છોડી મૂકે છે, એનો ઉદ્ધાર નથી થતો. અયોધ્યા પ્રસાદજી મહારાજે બહુ સરસ મજાનું કીર્તન લખ્યું છે, એક કપટી ન તરે મહારાજ શરણ આય સબહી તરે. હે મહારાજ, હે પ્રભુ, તમારા શરણે ગમે એવો પાપી આવે તો તરી જાય, પણ એક કપટી હોય ને એ ક્યારેય તરતો નહીં. પાંચ પાંડવ દ્રૌપદી તર ગયે, ન તરે કૌરવ સમાજ. આખું મહાભારત જોવો ને તો તમને ખ્યાલ આવે કે દુર્યોધન એટલે કૌરવોએ કપટ કરવા સિવાય ઠેઠ સુધી કાંઈ નથી કર્યું, અને કપટીના હાથમાં કાંઈ રહી નહીં, રહ્યું કાંઈ. આજ દિવસ સુધી લોકો ફટકારે છે ને. સત્તા મળ્યા પછી વિશુદ્ધ હૃદય અને નિર્મળ બુદ્ધિ જો થાય તો જ તેને એ ભવિષ્ય એનું ઉજ્જવળ હોય. એમ કહે છે, પાંચ પાંડવો તરી ગયા, દ્રૌપદી તરી ગઈ, પણ કૌરવ નો તર્યા. નારદ શુક સન કાદિક તરી ગઈ, ન તરે સો રાવણ રાજ. રાવણ એ કપટી હતો ને, સાધુનો વેશ લઈને રામના ઘરમાં ચોરી કરી, એ કપટ જ છે ને, કપટી નો તરે. ગીત ગુનિકા તર ગઈ, ઓલી વેશ્યા તરી ગઈ, ઓલું ગીતરાજ તરી ગયા, પણ ન તરે યવન રાજ. પણ કાળયવન નો તર્યો, કારણ કે કપટી હતો. એક એક વાત એ અદભુત છે. આપણા સંપ્રદાયમાં જુઓ, જોબંધ પૈકી કેટલા પાપી, પણ તરી ગયા, કારણ કે નિષ્કપટ હતા. હા, તરી ગયા. મુદસુર, ચારણ, નાગપાલ, વરુ, જેતલપુરની વેશ્યા, આ બધાએ ભગવાનના શરણે નિષ્કપટ ભાવથી આવ્યા ને, એટલે તરી ગયા. પણ જે કપટી હતા ને, બુઢો દાદલ નો તરી ગયો, કારણ કે કપટી હતો, ખોટું કરનારો હતો, એટલે મહારાજે એનો ઉદ્ધાર ન કર્યો. અહીંયા એમ કહે છે કે હે મહારાજ, તમે જો સુધરી જાઓ, તમારા હૃદયમાંથી કપટ બુદ્ધિ કાઢી નાખો, તો તમારું ભવિષ્ય ઉજળું થશે. આટલી વસ્તુનો ત્યાગ કરી દેવો રાજા, એમ કહે છે. આપણી માટે પણ આટલી વસ્તુ ક્યારેય ન કરવી. એક તો મદિરાપાન ન કરવું, દારૂ કોઈ દાડો ન પીવું. બીજું, ક્લેશ એટલે ઘડાઈની સાથે વેર ન કરવું. આજે તમારી બુદ્ધિના કારણે તમે પાંડવોની સાથે વેર કરો છો, અને તમે એમ માનો છો કે સમાજ આ નથી જાણતો, તમારો યશ અને કીર્તિનો નાશ થાય છે. આખું ભારતવર્ષ જાણે છે કે ધૃતરાષ્ટ્રે અન્યાય કરે છે, મહારાજ બધાએ વાતો કરે છે, તમારે યશ રૂપી શરીરનો નાશ થઈ રહ્યો છે, તમે સમજી જાઓ. ત્રીજી વાત એવી આવે છે કે પતિ અને પત્નીની વચ્ચે કોઈ દાડો ઝઘડો ન કરાવવો, મહાપાપ લાગે છે. બધાએ સાંભળજો, હાહુઓ ખાસ સાંભળે. હા, પતિ અને પત્નીની વચ્ચે ક્યારેય કોઈ વ્યક્તિએ ઝઘડો ન કરાવવો. આ બંનેની વચ્ચે ઝઘડો કરાવે, કાન બંબેરણી કરી, એનું ભવિષ્ય ક્યારેય સારું હોતું નથી. અમુકને ટેવ જ આ હોય, બે જણા પ્રેમથી રહેતા હોય તો એને જરાય ગમે. હા, મેં એક વખત મંથરાની વાત કરેલી, શેરીમાં એકાદી મંથરા હોય જ, આડોશી પાડોશી, કારણ કે આ ઘરમાં જ બેઠી હોય. સાસુ વહુને હરખું બનતું હોય, પતિ પત્નીને હરખું બનતું હોય તો એને મજા આવે. એ છાલ્યું હંગરીને આવે હાટલામાં, વહુ ન હોય ને હાહુમાં એકલા હોય ને ત્યારે આવે, જય શ્રી કૃષ્ણ કે ચા બનાવે ને ત્યારે જ આવે. હારા હોય એટલે પધારો પધારો તો કે બે હારે આજુબાજુ જઈ લે, જોઈ લે ને કોઈ છે નહીં, પાછું પૂછી લે ક્યાં ગઈ, એ તો એના ભાઈને ત્યાં મળવા ગઈ, અને પછી ધીરે એકલીને શરૂ કરે. તમે તો કેટલા હારા છો, બહીને 15 દાડે જવાય દો, પણ એને કાંઈ તમારો ગુણ નથી, તમારું જ કાંઈ બોલતી હતી ને, કાંઈ બોલતી હતી ને, અને હાહુની અંદર ઝેર વાવીને જાય. પછી બાજી કહેતી જાય, હવે તમારે હાવવાનું, મારે એમાં વચ્ચે હું પડવું, આ તો હું નીકળી હતી, થોડોક ચણાનો લોટ ઉછીનો જોતો લેવા આવી છે. એક તો આપણા ઘરનો લોટ લઈ જાય, ઝેરનું બી વાવતી જાય, અને ભજીયા કરી માળી ખાય, અને પછી એવું જોવે કે હાહુ જ્યારે કંઈક બહાર ગયા હોય મંદિરે આવી કથામાં, ત્યારે હો એકલી બિચારી કાંઈક કામ કરતી હોય ને, ત્યારે પાછી છાલ્યું લઈને આવે. આમ જો ડેલી ઉગાડીને જય શ્રી કૃષ્ણ. હોય બિચારી ડાય હોય, હંપ હોય ને ત્યારે બે ડાયા હોય તો જ હંપ હોય, સમજી લેવું તમારે. હા, એક આડોડ હોય ને એટલે તમારો હંપ તોડી નાખે. બહેન ક્યાં ગયા તારા બા હાહુ? તો એ તો મંદિરે હમણાં કથા ચાલે છે ને ત્યાં ગયા. હા, તારી જેવી હો મળે પછી એને હું ઉપાય દઈ. તું તો રાત દાડો કેટલું બધું કામ કરે છો, બધું જ તું કરીને તારી હાવને કાંઈ ચિંતા છે? આવી હોવું જો મને મળે તને હું મળે, વાંદરી નહીં તને મળતું છે? હા, તને જાડવે લટકાવી હેઠે તાપ કરવો પડે તો ગામ સુખી થાય, પણ તારી હાહુને તારો કઈ ગુણ નહીતું. અમે કાલે મંદિરથી આવતા હતા, મેં કીધું તમે તો બહુ ભાગ્યશાળી છો, તમને તો બહુ સારી વહુ મળી છે, કેટલું બધું કામ કરે. ત્યાં તો તારી હાહુએ એવી તને ગાળું દીધી, તારા માં સંભાળીને તારા બાપ સંભાળી, અને મને તો એમ કીધું કે તમને અંદરની ખબર ન હોય હાવ વિચિત્ર છે. ત્યારે મેં કીધું બોલવાનું બંધ કરો, તમારી વહુ તો બહુ સારી છે, મેં આવું કીધું, પણ તારી હાહુને કાંઈ તારો ગુણ નથી. એમ કરીને પાછી ચા પીને કે મારે કે મારે હું તમારા ઘરમાં વચ્ચે પડવાનું, આ તો હું છે ને એટલે લોટ લઈ ગઈ હતી ને પાછો આપવા આવી. એમ પાછી આપતી જાય ત્યારે એક ડુંબાણું મૂકતી જાય, લઈ જાય ત્યારે એક ડુંબાણું મૂકતી જાય, ચા આપણી પી જાય અને ઝઘડો આપણા ઘેરે કરાવે. અને પછી બેને હાહુને એમ થાય કે હું આનું કેટલું રાખું, બહુને એમ થાય હું મારી બાનું કેટલું રાખું, બીજા કામ નથી કર, અને મારું આવું બોલે એટલે પછી ઓલી આમ ઓલી કેમ આમ કતરાય, બે પાડા કતરે ને એમ પછી ઓલી આમ કતરાય, અને કાંઈક જરાક થાય ને એટલે પછી બે બોલે, ધધડાટી બોલાવે. અને ઓલી છે ને ઓસરીએ બજર દીતી દીતી સાંભળે, એ લાગી આવા માણસો કાંઈ ઓછા નથી. આમાં જોવો ને કેટલી જબરજસ્ત વાત કરી, પતિ અને પત્નીની વચ્ચે ઝઘડો ક્યારે કરાવવો, સમજાય? ક્યારેય ન કરાવો, પ્રેમ કરાવવો, વિરોધ ન કરાવવો. પત્નીની પાછે પતિના ગુણ કહેવા, પતિની પાછે પત્નીના ગુણ કહેવા. અરે તમે બધા ભાગ્યશાળી જ છો, સમજ્યા? એ માંડવામાં જ્યારથી બે છેડા બાંધી દીધા ને એટલે નક્કી કરવા કરી નાખવાનું, આ મારીને હું એનો, આમાં કાંઈ ફેરફાર થવાનો નથી. બીજો કોઈ તમને તમારી ઘરવાળીનું ખરાબ કે ને કેવું કે બંધ થા, હા તું કે રોટલા ઘડી દેવા નથી આવવાનો, આવવાનો તમે બીમાર પડશો તો તમારી ઘરવાળી પગ દબાવશે, હે પાડોશી આવીને પગ દબાવી જાહે, બોલો કેમ લાગે છે તમને? અને તમે બાયુમાણા બીમાર થાય તો આ બિચારો લઈ જાય હોસ્પિટલ, હે હા હું થોડી ઊંચકીને લઈ જવાની, તો ગળું દબી દે. બે જણાએ વિચાર કરીને જીવવાની જરૂર છે, એકા બીજીને અન્યાય ન થાય ઘરમાં, એવી રીતે જીવશો તો તમારો સંસાર કાયમ સારી રીતે ચાલશે. વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, પતિ અને પત્નીની વચ્ચે ક્યારેય ઝઘડો ન કરાવો, ભેદ ન પડાવો. પછી વાત કરે છે, રાજાએ ક્યારેય શત્રુની સાથે સંગ ન કરવો, અથવા તો આપણો રાજા હોય એનો કોઈ શત્રુ હોય એની સાથે આપણે બેસવું નહીં. આ તમારા ઘરમાં જે છે ને આ શકુની, આ દુર્યોધન, એ યુધિષ્ઠિરના શત્રુ છે. યુધિષ્ઠિર રાજા થવાને માટે લાયક છે અને તમે એનો સંગ કરો છો. આખો દાડો શકુની કાંઈકનું કંઈક કીધા કરે, તમારે એના સંગનો ત્યાગ કરવાની જરૂર, અને સંગનો ત્યાગ કરશો ને એટલે આપોઆપ સારા થઈ જાઓ. વિદુરજી ગમે એટલું કે આ કંઈ જતા રહે બિચારા, ઓલો આખો દાડો હારે ના રહે હોય માળો શકુની, તો એ ચાલું જ રાખે ચાલું જ રાખે ચાલું જ રાખે, એનું થાય કે? બહુ અદભુત. આગળ બધી સાક્ષી કોને રાખવા કોને ન રાખવા એની વાત આવે છે, પણ આપણે આવતીકાલે જોશું. સહજાન